પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં એફેસીઓને પત્ર તેનો 6 અધ્યાય અને તેની 10 કલમથી તે 20 કલમ સુધી, લેટર ટુ એફેસિયન્સ ચેપ્ટર 6 રીડિંગ વર્સીસ 10-20. સિમી વાંચશો તમે?
કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસ ની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અહંકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દ્વારે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું ભક્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઉભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો જેથી તમે દુષ્ટતાના ભાલાઓ ભૂલી શકો. મણિ તારણનો ટોપ પહેરો તથા આત્માની તરવાર જે દેવનું વચન છે તે લો. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સગળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. મારે વાસ્તે પણ માંગો કે દ્વેષ વાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે અને જેમ બોલવું ઘટાડક છે તેમ હિંમત રાખીને હું બોલું. પ્રભુ તેના વચનોના
જે વચનો તરફ હું આપ સર્વનું ધ્યાન ખેંચવા માંગુ છું એ તો હમણાં જ જે પત્રમાંથી આપણે વાંચ્યું, એફેસીઓનો પત્ર તેનો 6 અધ્યાય અને 10 કલમથી તે 20 કલમ સુધીની જે વાત છે. તમારું બાઇબલ ખુલ્લું રાખશો અને મહેરબાની કરીને જોશો જેથી કરીને ઈશ્વરનો આત્મા તમારી સાથે વાત કરવાનું ચાલુ રાખે. આજનો જે મારો વિષય છે એ તો ખ્રિસ્તી જીવન એ આત્મિક યુદ્ધ છે. આપણે યુદ્ધમાં સામેલ થયા છે. આ પત્ર પાઉલ પ્રેરિતે જેલમાંથી લખેલો છે અને જો તમે એફેસીઓને પત્ર જુઓ, કોલોસીઓને પત્ર જુઓ, ફિલિપીઓને પત્ર જુઓ, ફિલેમોનને પત્ર જુઓ, આ બધા જે પત્રો છે તે પાઉલ પ્રેરિતે જેલમાંથી લખેલા છે. અહીંયા આગળ હમણાં જ આપણે 19 કલમમાં વાંચ્યું કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું. આ રોમન સલ્તનત હતી, સરકાર હતી કે જે સખતમાં સખત શિક્ષા કરતી હતી અને એના પગ હેડમાં હતા, એની હાથો પર ભયંકર લોખંડની સાંકળો બાંધેલી હતી. હવે પાઉલ પ્રેરિતે કોઈ ગુનો કર્યો નહોતો પણ છતાં એને જેલમાં પૂરવામાં આવ્યો હતો અને એનું કારણ એ 19 કલમમાં આપે છે કે સુવાર્તાને લીધે, જે સુવાર્તા તેણે પ્રગટ કરી હતી, જે સાક્ષી તેણે આપી હતી, એને લીધે તેને જેલમાં જવું પડ્યું હતું. જો તમે એફેસીઓના પત્ર 3 અધ્યાય અને 1 કલમ જોશો, 4 અધ્યાય અને 1 કલમ જોશો તો એમાં પણ એ કહે છે કે હું પ્રભુને સારું કે વિદેશીઓને સારું બંદીવાન છું, હું જેલમાં છું પણ એણે કોઈ એવો ગુનો કર્યો નહોતો. અત્યારે લોકોને જેલમાં પૂરવામાં આવે છે, ખૂન કરે, ચોરી કરે, મારફાર કરે, લૂંટફાટ કરે, એવા લોકોને જેલમાં પૂરવામાં આવે છે. પણ આ તો પ્રભુનો સેવક હતો પણ સુવાર્તાને લીધે તેને જેલમાં પૂરવામાં આવ્યો હતો. અત્યારે જેલમાં જે બધી સુવિધાઓ વ્યવસ્થાઓ મળે છે અત્યારે તો લોકોને જેલમાં પણ મજા પડે એવી વ્યવસ્થા અમેરિકામાં છે, પરંતુ એ વખતે એવું નહોતું. અંધારી કોટડી હતી, લખવાની કોઈ વ્યવસ્થા નહોતી. કદાચ અત્યારે આપણી પાસે જે પેન ને પેપર્સ ને બધું જે સાધનો છે તે સમયમાં નહોતા, છતાં પણ આ પ્રભુનો સેવક એના હાથમાંથી ભરપૂર હતો. હાથમાં લોખંડની સાંકળો હતી, થોડીક જગ્યા હતી, ને એમાં આ પત્ર તે એફેસસની મંડળીને લખે છે. અને છેવટના ભાગનું જે કન્ક્લુઝન લાવે છે તે આપણે વાંચ્યું, કારણ કે દસમી કલમ એમ લખ્યું છે કે છેવટે હું કહું છું કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. અત્યારે લોકો જાત જાતની રીતે બળવાન થાય છે, શક્તિમાન થાય છે. આ દેશમાં ખાવા પીવાનું કેટલું બધું મળે છે, અહીંયા ઘણું કોઈને માઈક આંગલા જોતો નથી, કોઈના હાડકા તો દેખાતા જ નથી, બધા અલમસ્ત હોય છે, કારણ કે ખાવા પીવાનું પુષ્કળ છે. હું બોરસદ મિશન હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને ડૉક્ટરની નોટ વાંચ્યું ત્યારે એમાં લખેલું હોય કે વજન વધારવાની જરૂર છે, કારણ કે લોકોને ખાવા પીવાના પ્રશ્ન. મારે એમને ટોનિક ને વિટામિન્સ ને એવું બધું આપવું પડતું હતું. પરંતુ આપણે ખાવા પીવામાં, બુદ્ધિમાં, જ્ઞાનમાં શક્તિમાન છીએ, પરંતુ પ્રભુનો સેવક એમ કહે છે કે તમે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. ફિલિપીઓના પત્રમાં એમ લખે છે કે તમે પ્રભુમાં આનંદ કરો. તમે જે આનંદ કરો છો એ શેમાં કરો છો? પ્રભુમાં આનંદ કરો. તમે જો બળવાન થાઓ છો, શક્તિમાન થાઓ છો, સામર્થ્યવાન થાઓ છો, તો પ્રભુમાં મજબૂત થાઓ, બળવાન થાઓ. જ્યારે કોઈ પણ વ્યક્તિ પાપનો પસ્તાવો કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસથી સ્વીકારી લે છે, ત્યારે શેતાનના કબજામાંથી છૂટીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં આવે છે. અને ત્યારે એ વ્યક્તિનો સૌથી મોટો કોઈ દુશ્મન બનતો હોય તો એ શેતાન છે. અને એટલા માટે 11મી કલમમાં પાઉલ પ્રેરિત યાદ દેવડાવે છે કે શેતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. બીજા અર્થમાં પાઉલ પ્રેરિત લોકોને એવું કહેવા માંગે છે કે આપણે તો યુદ્ધમાં સામેલ છે, વી આર એટ વોર. આપણે યુદ્ધમાં સામેલ છે. હું બોલા એમ બોલું, વી આર એટ વોર. આપણે યુદ્ધમાં છીએ. ભલાઓ ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે, પ્રભુના લોકો તરીકે, વિશ્વાસી લોકો તરીકે આપણે 24 કલાક યુદ્ધ કરવાનું છે. અને એ યુદ્ધને માટે આપણે ઈશ્વરના સર્વ હથિયારોથી સજ્જ થવાનું છે. એટલે મારો પ્રશ્ન એ છે કે તમે બોટલ ક્રિશ્ચિયન છો કે બેટલ ક્રિશ્ચિયન છો? ધીસ ઇઝ બેટલ. અમે પિનાકીને કાલ રાત્રે ફોન કર્યો, મેં કહ્યું ભાઈ મારે એક તરવાર જોઈએ છે, તું ગમે એમ કરીને કર, તું કે મીકો ગમે એમ કરીને મને કરી આપો, થેન્ક યુ. અને મને એ લોકોએ સરસ તરવાર બનાવ્યો. વી આર બેટલ ક્રિશ્ચિયન. અત્યારે જે યુદ્ધના સાધનો છે ને, ગન ને મિસાઇલ્સ ને બધું, એ વખતે નહોતું. એ વખતે તરવાર ને ભાલા ને ઢાલ ને એવું બધું છે, એટલે આ તરવાર છે. પણ બોટલ ક્રિશ્ચિયન, દૂધ પીતા ખ્રિસ્તીઓ. રોનીને કહું ભાઈ મારે એક બોટલની જરૂર છે, હમણાં જ જા સવારે જા બોટલ લે આવ, થોડું દૂધે ભરી નાખજે. બોટલ ક્રિશ્ચિયન એટલે એટલે શું? તમને એમ થાય કે આ બોટલ ક્રિશ્ચિયન અને બેટલ ક્રિશ્ચિયન એટલે શું? બોટલ ખ્રિશ્ચિયન એટલે દૂધ પીતા ખ્રિસ્તીઓ. એ લોકો ખ્રિસ્તી છે પણ વૃદ્ધિ થતી નથી. આત્મિક રીતે એ લોકો એની એ જ જગ્યા પર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર તો કર્યો, બાપ્તિસ્મા તો લીધું, પણ વૃદ્ધિ નથી થતી. એવા એક બોટલ ક્રિશ્ચિયન્સની વાત પાઉલ પ્રેરિત કોરિન્થના પત્રમાં આપણને જણાવે છે. થોડી વાર આપણે જોઈ લઈએ, તમે ઉગાડશો. કોરિન્થ અને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, તેનો 3જો અધ્યાય અને 1-5 કલમ સીમે વાંચશો. પહેલું કોરિન્થી 3જો અધ્યાય ને 1-5 કલમ.
તમારામાં વિશાળ સજ્ઞા સાંસારિક નથી અને સાંસારિક માણસોની પેટે વર્તતા નથી.
પાંચમી ચોથી કલમ સુધી
કે જ્યારે એક કહે છે કે હું પાવનો છું ને બીજો કહે છે કે હું અપોલસનો છું, ત્યારે તમે માણસોની પેટે બોલતા નથી, તો અપોલસ કોણ છે અને પાવન કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો. જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી.
બોલાવો પાઉલ પ્રેરિત કોરિન્થને પત્ર લખતા કહે છે કે ભાઈ મારે જે રીતે તમારી સાથે વાત કરવી હતી એ તો હું વાત ના કરી શક્યો. કેમ? કારણ કે તમને કંઈ સમજણ જ નથી પડતી. હું આધ્યાત્મિક રીતે આત્મિક વાતો તમને સમજાવવા માગું છું, પણ તમારી પાસે કેપેસિટી જ નથી. કહે છે કે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ મેં તમારી સાથે વાત કરી. તમારું પોષણ મેં કેવી રીતે કર્યું કે તમને દૂધથી પાળ્યા. બોટલ ક્રિશ્ચન, હજુ તમે બાટલીનું દૂધ જ પીવો છો. બિરયાની ખાવી છે, મટન ખાવું છે, ચિકન ખાવું છે, પણ દાંત હોય તો ખાય ને. બોટલ ક્રિશ્ચન કેવી રીતે પાવર પડીને ખબર પડી કે તમે બોટલ ક્રિશ્ચન છો? બે બાબતો બતાવે છે. ત્રીજી કલમમાં કહે છે કે તમે સાંસારિક માણસની પાસે વર્તતા નથી. તમારા વર્તન પરથી ખબર પડી જાય છે કે તમે કેટલામાં છો. કેમ? કારણ કે તમારામાં ઈર્ષા છે, તમે ઝઘડા કરો છો, તમારામાં અદેખાય છે, ખટપટ છે, કુસંભ છે, મિથ્યા અભિમાન છે. આ બધી બાબતોના વર્તન પરથી ખબર પડે છે. બીજી એક બાબત પાઉલ પ્રેરિત જણાવે છે ચોથી કલમમાં, કેમ કે એક કહે છે કે હું પાઉલનો છું, બીજો કહે છે કે હું આપોલસનો છું. તમે માણસોની પેઠે બોલતા નથી. બીજા અર્થમાં એવું કહેવામાં આવે છે કે તમે નાના બાળકોની પેઠે બોલો છો. હવે જે લોકો શિક્ષકો છે અને જેમણે કક્કડિયું અથવા પહેલું ધોરણ ભણાવ્યું છે, એમને પૂછી જોડો કે આ બાળકોના પ્રશ્ન કેવા હોય છે. બે નાણે મારી પેન લઈ લીધી, બે નાણે મારી ફૂટ લઈ લીધી, બે નાણે મને ઓલી કહ્યું, બે નાણે મને માર્યું, એક સેસ પૂણી અડી ગયો કે બે નાણે મને માર્યું. બાળકોના જેવા પ્રશ્નો ઘણી વાર ખ્રિસ્તી મંડળીમાં જોવા મળે છે. પણ આપણે પાઉલ પ્રેરિત કહે છે કે આપણે યુદ્ધમાં છે, આપણે બોટલ ક્રિશ્ચિયન નથી, પણ આપણે બેટલ ક્રિશ્ચિયન છે. અને એટલા માટે કહે છે કે આપણું આ યુદ્ધ કેવા પ્રકારનું છે તે બારમી કલમમાં આપણને બતાવે છે. પહેલામાં પહેલું તો એ બતાવે છે કે આપણું યુદ્ધ કોની સામે નથી. જુઓ તમે, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, કોઈ વ્યક્તિની સામે નથી, કોઈ કુટુંબની સામે નથી, કોઈ દેશની સામે નથી. આ રક્ત અને માંસ છે. તમને ખબર છે અત્યારે ઈરાકમાં અને અફઘાનિસ્તાનમાં આપણો દેશ યુદ્ધમાં જોડાયો છે અને કેટલું બધું લોહી વહેવડાવવામાં આવે છે. આ રક્ત અને માંસ છે. પણ પાઉલ પ્રેરિત આપણને બતાવે છે કે આપણું આ યુદ્ધ છે તે રક્ત ને માંસની સામે નથી. પણ જો તમે બારમી કલમ જોશો તો કોની સામે છે એ સ્પષ્ટ કરતા ચાર ઓ બતાવે છે. પહેલી બાબત અધિપતિઓની સામે, બીજી બાબત અધિકારીઓની સામે, ત્રીજી બાબત અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, અને ચોથી બાબત આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. વાલાઓ, આ યુદ્ધમાં હું અને તમે સામેલ છીએ. આ જે શેતાનના ઇનવિઝિબલ ફોર્સિસ છે એની સામે મારે અને તમારે લડવાનું છે, ફોર્મ ઊભા રહેવાનું છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત તેરમી કલમમાં ફરી પાછી એ વાત યાદ દેવડાવે છે કે માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો. વાલો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બાઇબલમાં જ્યારે કોઈ પણ વસ્તુ રિપીટ કરવામાં આવે, વારંવાર કહેવામાં આવે, ફરી કહેવામાં આવે, તો એ બહુ જ અગત્યની છે. અને આ બાબત તે રિપીટ થઈ છે. જો તમે અગિયારમી કલમમાં જોશો તેમાં લખ્યું છે કે માટે તમે દેવના સર્વ હથિયારો સજો. એ જ વાત પાઉલ પ્રેરિત 13મી કલમમાં બતાવે છે, એ માટે તમે દેવના સર્વ હથિયારો સજી લો. ભાલાઓ, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે હથિયારબંધ થવાની જરૂર છે, કારણ કે આપણું આ યુદ્ધ રક્ત ને માંસની સામે નથી, પણ આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. અને એટલા માટે બે બાબત 13મી કલમમાં એ બતાવે છે, બે કારણો આપે છે શા માટે હથિયારબંધ થવું જોઈએ. પહેલી બાબત એ માટે કે તમે ભૂંડે દાડે સામા થઈ શકો. બાઇબલમાં કદી શેતાનને આધીન થવાની વાત નથી, સામા થવાની જ વાત છે, દુશ્મનની સામા થવું જોઈએ, તો જ આપણે જીત મેળવી શકીએ. અને એટલા માટે ભૂંડે દાડે આપણે સામા થઈ શકીએ માટે હથિયારબંધ થવાની જરૂર છે. તમે કહેશો આ દિવસો કેવા છે, દુષ્ટતાના દિવસો છે, ભૂંડના દિવસોમાંથી, છેલ્લા દિવસોમાંથી હું અને તમે પસાર થઈ રહ્યા છે. બે બાબત કહે છે, એક તો એની સામા થઈ શકાય, અને બીજી બાબત તમે કદાચ આગળ ના વધી શકો તો પણ વાંધો નહીં, પણ તમે ફોર્મ ઉભારી શકો, બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. વાલાઓ, બાઇબલમાં પીછે હટ કરવાની, પાછું જોવાની, પાછળ ફરવાની કોઈ વાત લખવામાં આવી નથી, ના પાડી છે. જો તમે લુકની સુવાર્તા જોશો તો એમ એમ લખ્યું છે કે જો કોઈ પણ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી. મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, મેં મારા પાપોનો પસ્તાવો કર્યો, મેં એનો અંગતતાના તરીકે સ્વીકાર કર્યો, હવે મારું વિઝન આગળ હોવું જોઈએ. કોઈકે કહું છે કે વધસ્તંભે જડાયેલી વ્યક્તિ ત્રણ બાબત કરી શકતી નથી. પહેલી બાબત, એ પાછું જોઈ શકતી નથી, કારણ કે વધસ્તંભે જડાયેલી છે, હી કેનોટ સી બેક. વધસ્તંભે જડાયેલી વ્યક્તિ પાછી જઈ શકતી નથી, નો ટર્નિંગ બેક. આપણે ગીતમાં ગાયા છે, આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ, નો ટર્નિંગ બેક, નો ટર્નિંગ બેક. પાછા ફરવાની કોઈ વાત નહીં, નો રિટ્રીટ, નો ટર્નિંગ બેક. અને ત્રીજી બાબત, વધસ્તંભે જડાયેલી વ્યક્તિની પોતાની કોઈ ઈચ્છા રહેતી નથી, કારણ કે એની ઈચ્છાઓ સુદ્ધા, બાઇબલ કહે છે ગલાતીઓના પત્રના 6 અધ્યાયમાં કે તેઓના ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડાઈ ગઈ છે. ગલાતી 2:20 પાવલ પ્રેરિત કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, તો પણ હું જીવું છું, પણ હવેથી હું નહીં, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે, અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે, તેણે મારી પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. આઈ એમ ક્રુસિફાઈડ વિથ ધ ક્રાઇસ્ટ, નેવરધલેસ આઈ લીવ બાય ફેથ ઓફ ધ સન ઓફ ગોડ. હું વધસ્તંભે જડાઈ ગયો છું, અને હવે મારું જે જીવન છે એ તો ફક્ત વિશ્વાસનું જીવન છે. બોલો, આ ભૂંડા દિવસો છે અને એમાં આપણે હથિયારબંધ થવાની જરૂર છે. હવે પાઉલ પ્રેરિત આગળ આપણને જણાવે છે કે કયા હથિયારોથી સજ્જ થવાની જરૂર છે. જો તમે 14મી કલમ જુઓ તો એમાં લખ્યું છે કે માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઊભા રહો. આ જે કમરનો ભાગ છે એ ઓલમોસ્ટ સેન્ટ્રલ જગ્યા છે આપણા આખા બોડીની, ઉપરથી માંડીને તે પગ સુધી વચ્ચેનો ભાગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે સત્ય છે, અને આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. મારા અને તમારા જીવનમાં શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને છે કે કેમ? ન્યાયપણાનું બખ્તર પહેરવાનું છે. પ્રભુ ઈસુ એ ન્યાયપણું બખ્તર આપણને આપે છે. સ્વન્યાયપણું સ્વર્ગમાં કામ લાગતું નથી. પ્રભુ ઈસુ તરફથી જે ન્યાયપણું મળે છે તે મારે અને તમારે પહેરીને સજ્જ થવાનું છે. વિશ્વાસની ઢાળ ધારણ કરવાની છે. આ એક એવો એરિયા છે ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં કે ગમે તે વ્યક્તિને શેતાન એની પર એટેક કરીને પાડી દે છે. અને એટલા માટે લખ્યું છે કે વિશ્વાસની ઢાલ ધારણ કરો. ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે પુનરુત્થાન થયું ત્યારે થોમા એમનો અંગત શિષ્ય હતો એણે એ વાત કહી કે એની કુખમાં આંગળી ખાલ્યા વગર અને એના શરીરમાં વેશ જોયા વગર હું વિશ્વાસ કરવાનો નથી. શેતાન વિશ્વાસ અવિશ્વાસની એટેક કરીને આપણને પાડવા માટે પ્રયત્ન કરે છે. તારણનો ટોપ પહેરો. કેટલા બધા લોકો તારણ પામ્યા હોય છે પરંતુ એમને ખાતરી નથી હોતી. તારણની ખાતરી હોવી જોઈએ. તમારું લગ્ન થયું છે? હા. તમે તારીખે આપશો કે આ તારીખે મારું લગ્ન થયું. અમારા આટલા બાળક પણ છે. કેટલા વિશ્વાસથી ને કેટલી ખાતરીથી તમે જણાવો છો. તારણ તમારું તારણ થયું છે? તમે નવો જન્મ પામ્યા છો? તમારું બદલાણ થયું છે? તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે? એની એટલી જ ખાતરી ખ્રિસ્તી વ્યક્તિને હોવી જોઈએ. આત્માની તરવાર જે દેવનું વચન છે તેને કહે છે હાથમાં લો. પ્રભુ આ અદ્ભુત વચનો મને અને તમને આપેલા છે. આપણે કેટલો સમય એનું મનન કરીએ છીએ, કેટલો સમય એનું વાંચન કરીએ છીએ. કહેવાય છે કે ડીએલ મૂડીએ 200 વખત બાઇબલ વાંચ્યું હતું. ખબર નહીં તમે કેટલો સમય પ્રભુના વચનો વાંચવામાં ગાળો છો. મારી પાસે એક પુસ્તક છે અને પુસ્તકનું નામ છે સદોમ હેડ નો બાઇબલ. સદોમના લોકોની પાસે બાઇબલ નહોતું, પરંતુ અહીં અમેરિકામાં તો જ્યાં ને ત્યાં આપણને બાઇબલ જોવા મળે છે. તમે $1 સ્ટોરમાં જાઓ તોય બાઇબલ મળે, તમે કેમાર્ટમાં જાઓ તોય બાઇબલ મળે, તમે ફેમિલી ડોલરમાં જાઓ તોય બાઇબલ મળે. જ્યાં ને ત્યાં બાઇબલ ને બાઇબલની સીડી બાઇબલની કેસેટો આપણને જોવા મળે છે. સદોમ અને ગમોરાના લોકો દુષ્ટ હતા. તેમણે ભયંકર પાપો કરેલા એનું વર્ણન આપણે બાઇબલમાં વાંચીએ છીએ. પરંતુ એક સમય આવશે, ન્યાયકાળનો સમય, ત્યારે સદોમ અને ગમોરા કરતાં પણ અમેરિકાને પ્રભુની આગળ ઊભા રહેવું ભારે પડશે. કારણ કે સદોમની પાસે બાઇબલ નહોતું, પરંતુ મારી તમારી પાસે દેવનું વચન છે, આપણી માતૃભાષામાં છે. આપણે ધારીએ એટલો વખત એનો ઉપયોગ કરી શકીએ છીએ. 24 કલાક રેડિયો અને ટીવી પ્રોગ્રામો આપણા સ્ટેશનોમાં જોવા મળે છે. છતાં પણ આ દેશની અંદર 5 રાજ્યોની અંદર સેમ સેક્સ મેરેજનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. કાયદાથી પાપને માન્યતા આપવામાં આવી છે. એમાં કશું જ ખોટું નથી. પુરુષ પુરુષની સાથે લગ્ન કરે, સ્ત્રી સ્ત્રીની સાથે લગ્ન કરે, તો અમેરિકા દેશના 5 રાજ્યો એવું કહે છે કે એમાં કશું ખોટું નથી. વાલાઓ આ તદ્દન બાઇબલ વિરુદ્ધ છે. આ એકદમ હળહળતું જૂઠાણું છે અને આવી બાબતોને માટે આપણે આપણા દેશને માટે ખાસ પ્રાર્થના કરવાની જરૂર છે. 18મી કલમ તમે જુઓ તો હું માનું છું કે આજે 10 કલમો આપણે વાંચી તેમાંની સેન્ટ્રલ કલમ છે. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. જો હું પ્રશ્ન પૂછું છું અને એનો જવાબ તમને 18મી કલમમાંથી મળશે. પ્રાર્થના કેવી રીતે કરવી? જવાબ આત્મામાં. પ્રાર્થના ક્યારે કરવી અથવા કયા સમયે કરવી? હર વખત. દાઉદ રાજા હતો, પરંતુ દિવસમાં 7 વખત એ પ્રભુની ઉપકાર સ્તુતિ કરતો હતો એવું ગીતશાસ્ત્રમાં આપણને વાંચવાનું મળે છે. દાનિયલ ગવર્નમેન્ટમાં ઓફિસર કક્ષાનો માણસ હતો, ગવર્નર જેવો માણસ હતો. આપણે વાંચીએ છીએ કે દિવસમાં 3 વખત ઘૂંટણે પડીને તે પ્રાર્થના કરતો હતો. મારો પ્રશ્ન એ છે કે ભલા આપણે કેટલો સમય પ્રાર્થનામાં ગુજારીએ છીએ? પ્રાર્થના કોના માટે કરવી? જવાબ, સઘળા સંતોને માટે. કેટલા બધા મિશનરી કામ ચાલે છે, કેટલા બધી સુવાર્તાની ચળવળ ચાલે છે, કેટલા બધા લોકો સુવાર્તાને લીધે નોર્થ કોરિયામાં, સાઉદી અરેબિયામાં, લાઓસમાં, વિયેતનામમાં, જેલમાં છે. એ બધા માટે પ્રાર્થના કરવાની જરૂર છે, સઘળા સંતોને માટે. ચોથો પ્રશ્ન, પ્રાર્થના કેવા ભાવથી કરવી? સંપૂર્ણ આગ્રહથી, વિનંતી કરીને, જાગૃત. એક જ કલમમાં પ્રાર્થના કરવા સંબંધી 3 વખત કહેવામાં આવ્યું છે. અને છેલ્લો શબ્દ છે, વિનંતી કરીને જાગૃત રહો. પ્રાર્થના અને જાગૃતિને બહુ જ સંબંધ છે. પ્રાર્થના કરો તો કુટુંબમાં જાગૃતિ આવે, પ્રાર્થના કરો તો મંડળીમાં જાગૃતિ આવે, પ્રાર્થના કરો તો દેશમાં જાગૃતિ આવે. યોનાર રેવનહિલનું પુસ્તકમાં પ્રભુનો સેવક આ પ્રમાણે લખે છે, એ ક્રિશ્ચિયન હુ ઇઝ નોટ પ્રેઇંગ ઇઝ પ્રેઇંગ. જે ખ્રિસ્તી વ્યક્તિ પોતાને કહેવડાવે છે, જે પ્રાર્થના કરતી નથી, તો એ રમત રમે છે. વેન વી હેવ પેડ ધ પ્લેસ ઇઝ ટેકન, વેન ધે હેડ પ્રેડ ધ પ્લેસ વોઝ શેકન. દેટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ધ અર્લી ચર્ચ એન્ડ મોડર્ન ચર્ચ. આપણે પૈસા આપીએ છીએ, જમીન ખરીદીએ છીએ, દેવળો બાંધીએ છીએ, ઘણું બધું કરીએ છીએ. આજની મંડળીનું ચિત્ર છે. પુરાતન કાળની મંડળી પ્રાર્થના કરતી હતી, ઘર હાલતું હતું. પ્રાર્થના કરતી હતી, જેલના દરવાજા તૂટી જતા હતા. પ્રાર્થના કરતી હતી, સ્વર્ગમાંથી દૂતને મોકલવામાં આવતો હતો. ક્યાં છે ખ્રિસ્તી લોકો? ક્યાં છે પ્રાર્થના કરનાર મંડળી? પ્રેયરલેસનેસ ઇઝ સિન, પ્રાર્થના વગરનું જીવન તે પાપી જીવન બતાવે છે. મને ખબર નથી તમે કે તમારું કુટુંબ કેટલો વખત પ્રાર્થના કરો છો, પરંતુ આનું માપદંડ આ વાક્ય પરથી તમે કાઢી લેજો. સિનિંગ મેન વિલ સ્ટોપ પ્રેઇંગ, પ્રેઇંગ મેન વિલ સ્ટોપ સિનિંગ. પ્રાર્થના કરતો માણસ તે પાપ કરવાનું મૂકી દેશે, પાપ કરતો માણસ પ્રાર્થના કરવાનું મૂકી દેશે. કોઈ પણ મંડળી કેટલી જાગૃત છે તે જોવું હોય તો આ સંખ્યા પરથી નક્કી ના થાય, રવિવારની ભક્તિ સભા પરથી નક્કી ના થાય, પણ તેની પ્રેયર મિટિંગમાં જાઓ અને તમને ખબર પડશે કે મંડળી કેટલી જાગૃત છે. પ્રભુ ઈસુને જ્યારે પ્રાર્થનાની જરૂર પડી ત્યારે શિષ્યોને કહું કે પ્રાર્થના કરો ને જાગતા રહો. આપણને ખબર છે કે ગેત્સેમની વાડીમાં શું બન્યું. છેલ્લી જે બે કલમો છે 19 અને 20, તે પ્રેયર રિક્વેસ્ટ છે. પાઉલ પ્રેયર રિક્વેસ્ટ આપે છે, મારે વાસ્તે પણ માગો કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનું મર્મ જણાવવાને મને મોં ઘેરીને બોલવાની હિંમત આપવામાં આવે, અને જેમ બોલવું ઘટાર જ છે તેમ હિંમત રાખીને હું બોલું. આ બે જે કલમો છે એમાં એક શબ્દ કોમન છે અને તે છે હિંમત. મને સમજણ પડતી નથી કે આ માણસની પાસે આટલી ગજબની હિંમત હતી રૂમી સરકારની અનેક કાયદાઓની સામે થઈને તે સુવાર્ત પ્રગટ કરતો હતો, સાક્ષી આપતો હતો, અને એને લીધે એને સાંકળોથી બાંધીને જેલમાં પૂરેલો હતો. તો પણ એ ભી પ્રેયર રિક્વેસ્ટ આપે છે એફેસસની મંડળીને કે મને મો ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે, એમ હિંમત રાખીને હું બોલું. વોટ એ પ્રેયર રિક્વેસ્ટ! મારા બાઇબલમાં મેં લખ્યું છે, વોટ એ પ્રેયર રિક્વેસ્ટ! કેટલી ગજબની પ્રાર્થનાની વિનંતી! આપણે પ્રાર્થનાની વિનંતી કેવી આપી છે કે આ ભાઈ મુસાફરી કરે છે એના માટે પ્રાર્થના કરજો, આ માંદા છે એના માટે પ્રાર્થના કરજો, આનું કંઈ આ વાગ્યું છે એના માટે પ્રાર્થના કરજો. સારી વાત છે, કરવી જોઈએ, ના નથી કહેતો, પરંતુ જેવું આપણું જીવન એવી આપણી પ્રેયર રિક્વેસ્ટ. બોલો, વી આર એટ વોર. આપણે જો પ્રભુમાં વૃદ્ધિ નથી, જો આપણે દૂધ જ પીએ છીએ અને બોટલ ક્રિશ્ચિયન છે, તો આપણે પ્રભુના વચનોથી આજે આપણને યાદ કરવામાં આવે છે કે વી આર એટ વોર. આપણે બેટલ ક્રિશ્ચિયન છે. આપણું યુદ્ધ તે કોઈ માણસોની સામે નથી, શૈતાન અને તેની તમામ સત્તાઓની સામે છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શૈતાન અને તેની સત્તાઓ ધ્રુજે છે. ગીતમાં ગાઈએ છીએ તે પ્રમાણે ભય પામી થર થરી જાય. જ્યારે મારા ઘૂંટણ કાર્પેટને અડે છે અને હું જ્યારે ઘૂંટણે પડીને મારી ખાનગી ઓરડીમાં પ્રાર્થના કરું છું, ત્યારે હું એનો અનુભવ કરું છું, શૈતાનની સત્તાઓ ધ્રુજારી સાથે ભય પામી થર થરી જાય. પ્રાર્થના કરી. પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે, તેના પ્રકાશમાં આપણે પોતાને તપાસીએ. શું આપણે પ્રભુમાં અને તેના બળમાં શક્તિમાન છીએ? આપણે આત્મ પરીક્ષા કરીએ. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કદી જ સ્વીકાર કર્યો નથી, પાપનો પસ્તાવો કર્યો નથી, માફી મેળવી નથી, હજુ કોઈ પાપ એવું છે કે જેની કબૂલાત કરવાનું બાકી છે, તો અત્યારે આ સમય છે જેમાં તમે તમારા પાપનો પસ્તાવો કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા તારનાર તરીકે સ્વીકારો. બાઇબલ કહે છે કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તે તારણ પામશે. જો હમણાં જ તારણનો દિવસ છે, હમણાં જ માન્યકાળ છે, આપણે પોતાની પરીક્ષા કરીએ, આપણા પાપનો પસ્તાવો કરીએ, અને જો કદી જ પ્રભુનો સ્વીકાર કર્યો ના હોય તો આજે તેને સ્વીકારી લઈએ. તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે પરંતુ વૃદ્ધિ નથી, તો આજે પ્રાર્થના કરો પ્રભુ તમારી સહાય કરે. આપણે યુદ્ધમાં છીએ, આપણે બોટલ ક્રિશ્ચિયન નહીં પણ બેટલ ક્રિશ્ચિયન છીએ. પ્રભુએ જે કૃપાના સાધનો આપણને આપ્યા છે, દેવનું વચન, પ્રાર્થના, સાક્ષી, શાંતિની સુવાર્તારૂપી જોડા, આ બધા માટે સજ્જ થઈએ માટે પ્રભુ કૃપા આપે માટે પ્રાર્થના કરીએ. કે અમારા પ્રેમી પ્રભુ, અમારા મુખના શબ્દો, મારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ. આમેન.